हाँ जय जिनेन्द्र बधा ने अपने आज नो क्लास शुरू करिए बदा हाथ जोड़ी ले मंगलाचरण माटे नमो हरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो लोए सर्वसाहूणम। जो आपणे जैन सिद्धांत प्रश्नोत्तर माळा नो स्वाध्याय करिए छे पूज्य गुरुदेव श्रीना प्रभावना योग में अपने अनेक एवं सिद्धांतों सीखिया छे जे जैन धर्म नो पायाना सिद्धांतों अथवा तो एना मूलभूत सिद्धांतों तरीके हवे वखणाय छे अने आपणने ए वस्तु स्वरूप नो एकदम स्पष्ट ज्ञान करावे छे। जेने आ सिद्धांतों नो ज्ञान थई गयु होय एने हवे वस्तु स्वरूप में कोई कन्फ्यूजन रहेतुं ज नथी। जेवी रीतना आपणने कोई चा बनावी होय कोई वानगी बनावी होय रसगुल्ला आदि बनावा होय तो एना माटे जे मूलभूत वस्तु जेनी जरूरत छे जे कारण छे ए कारण नो ज्यां ख्याल आवी गयो कि कई वस्तु थी ए वानगीओ बने छे तो एना सिवाय बीजी बधी वस्तुओ भले लाखों रूपियाना हीरा माणिक जवाहरात होय अथवा घर मकान गाड़ी बंगला आदि होय पण ए चा बनावा माटे काममां आवता नथी। जे वस्तुनुं जे कारण होय ए कारण आपता ए कार्य पूरू पड़े छे। एवी ज रीते पूज्य गुरुदेव श्रीए आपणने शीखवाड्युं के आपणने जे आ सम्यक दर्शन ज्ञान चारित्र आदि सुख उत्पन्न करवा माटेना साधनो छे सुख उत्पन्न करवा माटेनी जे एक पर्याय छे एनुं मूलभूत कारण शुं એનું મૂળભૂત કારણ તો પોતાના આત્માનો નિર્ણય થવો પોતાના આત્મામાં જ લીન થવું એ છે। તો પછી ભલેને ઘણા બધા ગાડી બંગલા મકાન પૈસા આદિ હોય અથવા તો શુભ કર્મ પ્રકૃતિ હોય જેનાથી આપણને બધા સુખ સંયોગો મળે પણ એનું શું પ્રયોજન? આ બધાને ખ્યાલમાં આવે છે ને? જો એ જ સિદ્ધાંતોની શૃંખલામાં આપણે એક નવું પ્રકરણ લાસ્ટ ટાઈમથી શરૂ કર્યું હતું જેનું નામ છે નિમિત્ત ઉપાદાન। નિમિત્ત ઉપાદાન કહો અથવા કારણ કાર્ય રહસ્ય કહો અથવા આપણે લાસ્ટ ટાઈમ જોયું તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ કહેવાય છે અથવા ઉપાદાન ઉપાદેય સંબંધ પણ કહેવાય છે। આ સિદ્ધાંત તો પૂજ્ય ગુરુદેવશ્રી લગભગ એમના દરેક સ્વાધ્યાયમાં આપણે સમય સારાથી દરેક મોટા ગ્રંથોમાં આપણને એ શીખાડતા હોય છે। આપણે તો અહીંયા પ્રશ્નોત્તર માળાના આધારે જે બેઝિક સિદ્ધાંતોની ચર્ચા કરીએ છે તો આપણે જરાક એક પ્રાથમિક ભૂમિકામાં આ સિદ્ધાંતોને સમજવાની કોશિશ કરીએ છે। બીજું જે આદરણીય બાલબ્રહ્મચારી સુમંત પ્રકાશજી છે એમના આ નિમિત્ત ઉપાદાન ઉપર ઘણા માર્મિક પ્રવચનો છે એના સિવાય ઘણા બધા વિદ્વાનોના ઘણા માર્મિક પ્રવચનો આ સિદ્ધાંત પર રહેલા છે। બધા રેકોર્ડિંગ્સ આપણી પાસે અવેલેબલ છે। એમાંથી જે સુમંત પ્રકાશજીના સ્વાધ્યાય છે એમાં એક ચાર્ટ મેં બધાને મોકલાવ્યો હતો લાસ્ટ ટાઈમ, એ ચાર્ટ આપણે આ પ્રકરણ માટે સમજવા માટે ઘણી જગ્યાએ વાપરશું માટે બધાએ ચાર્ટને સાથે રાખજો। હવે જો આપણે લાસ્ટ ક્લાસમાં જે શરૂઆત કરી હતી તો પ્રશ્નોત્તર માળાના ક્વેશ્ચન નંબર 379 થી 382 સુધી આપણો સ્વાધ્યાય શરૂ થયો હતો। વાત ક્યાં આપણે કરી કે પ્રકરણનું નામ છે નિમિત્ત ઉપાદાન અથવા કારણ કાર્ય વ્યવસ્થા। જ્યાં કારણ કાર્ય વ્યવસ્થા કહીએ તો સૌથી પહેલા તો કાર્ય કોને કહે છે અથવા કાર્ય કેવી રીતના થાય? તો આપણે જો લાસ્ટ ટાઈમ બે પરિભાષાઓ જોઈ હતી જે ક્વેશ્ચન નંબર 379 અને 380 છે કે કાર્ય કેવી રીતના થાય, તો એ કારણને અનુસરીને જ કાર્ય થાય છે। જેવું જેવું કારણ આપીએ એવું જ કાર્ય થાય છે। ફોર એક્ઝામ્પલ, આપણે કેરીનું ઝાડ જોતું હોય, ગુરુદેવશ્રી તો એક્ઝામ્પલ ઘણીવાર આપે ને કે જો આપણે કેરી ખાવી હોય, આમ ખાવા હોય તો કયું સીડ સો કરવું પડે, કયું બીજ વાવવું પડે? તો કેરીનું જ બીજ વાવવું પડે। કાંઈ તમે લીંબુનું બીજ વાવો અને કેરી ઉત્પન્ન થાય એવું તો થતું નથી। માટે જેવું કારણ આપીએ તેવું જ કાર્ય થાય છે। એ તો થઈ કાર્યની પરિભાષા. કારણ કોને કહે છે હવે બીજી બાજુ? કે જે કાર્યની ઉત્પાદક સામગ્રી છે તેને જ કારણ કહે છે. તો આ બેવને વન ઓન વન રિલેશનશીપ છે કે જેવું જેવું કાર્ય, સોરી, જેવું જેવું કારણ તેવું કાર્ય ઉત્પન્ન થાય છે, અને જેવું કાર્ય ઉત્પન્ન થવાનું છે તેના માટેની જે જે ઉત્પાદક સામગ્રી છે તેને કારણ કહેવાય છે. આપણે કાર્યના બીજા અપર નામો અથવા બીજા સિનોનિમ્સ પણ આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા કે કાર્યને હાલત, દશા, અવસ્થા, એક પરિણતિ, પર્યાય, એને વ્યક્તિ અથવા તો ક્ષણિક સત, નિયતિ, ભવિતવ્યતા, હોનહાર, ઘણા બધા જુદા જુદા નામોથી કાર્યને સંબોધી શકાય છે. કાર્ય એટલે કે જે જે દ્રવ્યની અથવા તો દરેક દ્રવ્યની વિશ્વમાં દરેક સમયે એક એક પર્યાય જે થાય છે એ પર્યાય જ તે દ્રવ્યનું કાર્ય છે. ફરીથી, વિશ્વમાં છ દ્રવ્ય રહેલા છે, તે છ દ્રવ્યની દરેક સમયે એક એક પર્યાય જે થાય છે તે પર્યાય જ તે દ્રવ્યનું કાર્ય છે. કાર્ય શું છે? એ પર્યાયરૂપ અવસ્થા છે. ખ્યાલ આવે છે? દરેક સમયની જીવાદી દ્રવ્યનું જે કાર્યરૂપ પરિણમન થાય છે, વસ્તુત્વ ગુણ કહે છે ને, કે દરેક દ્રવ્યમાં અર્થક્રિયાકારિત્વ છે. એનો મતલબ કે દરેક દ્રવ્ય પોતપોતાના ગુણો અનુસાર દરેક સમયે પરિણમે છે, અને એ પરિણમન કાર્યનું જ બીજું નામ છે ને. એ પરિણમન કહો, કાર્ય કહો, પર્યાય કહો, પરિણતિ કહો, એ બધા સિનોનિમસ વસ્તુ છે. હવે જો સહજ લોજિકલ વાત છે કે જો દ્રવ્યની પર્યાય થાય છે અને એ પર્યાયને કાર્ય કહેવાય, તો કારણ કોણ? તો કારણ એ દ્રવ્ય પોતે અથવા તો એ પર્યાયની એ સમયની યોગ્યતા. ખ્યાલ આવે છે? એ રીતે આપણે આ સિદ્ધાંતને એક શરૂઆત કરી, જે આગળનું પ્રકરણ આપણે જોયું. આગળના પ્રકરણમાં આપણે દ્રવ્યગુણ પર્યાય જોયા, પછી ચાર અભાવ જોયા અને ષટકારક જોયા. ચાર અભાવ શું કહે છે? કે દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે છે. દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકતું નથી, એક પર્યાય બીજી પર્યાયનું કાર્ય કરી શકતું નથી. જ્યાં નથી એ એંગલથી, નેગેટિવ એંગલથી વાત કરીએ તો એને અભાવ કહેવાય છે, અને એ જ વસ્તુને જે પોઝિટિવ એંગલથી વાત કરીએ તો એને ષટકારક કહેવાય છે. કે દરેક દ્રવ્ય પોતપોતાની યોગ્યતાથી, પોતાની જ શક્તિથી, પોતામાં જ રહેલા ષટકારકોથી દરેક સમયે પોતાનું કાર્ય કર્યા કરે છે. એ જ વસ્તુને અહીંયા હવે ઉપાદાન નિમિત્તના સિદ્ધાંતથી કહેવામાં આવે છે કે દરેક દ્રવ્યમાં થતા કાર્યને અથવા થતી પર્યાયને ઉપાદાન, એટલે જે દ્રવ્ય પોતાની યોગ્યતાથી કરે તેને ઉપાદાન કહેવાય છે. અને ત્યારે જ વિશ્વમાં રહેલા બાકીના દ્રવ્ય એની આજુબાજુ હયાતી તો હોય ને, એ દ્રવ્ય આજુબાજુમાંથી ગાયબ થોડી થઈ જાય. જ્યારે દરેક દ્રવ્ય પોતાની પર્યાયરૂપ પરિણમે છે તો બીજા દ્રવ્યની ત્યાં હયાતી હોવી એ બતાવવા માટે એને નિમિત્તરૂપ હોવાનો આરોપ આપવામાં આવે છે. નિમિત્ત એટલે કે એ દ્રવ્ય કાર્યરૂપે તો પરિણમતું નથી પણ સાથે ત્યાં હોય છે એવો ત્યાં આરોપ આપવામાં આવે છે. જો આ જ બધા સિદ્ધાંતોને આપણે આ ક્વેશ્ચન આન્સરના માધ્યમથી પ્રશ્નોત્તર માળામાં વધારે ડિટેલથી જોઈએ છે. પછી જો આપણે બીજા એક બે ન્યાય શું જોયા હતા જે આ સુમંત પ્રકાશજીના ચાર્ટમાં છે, જરાક આપણે રિવાઇઝ કરી લઈએ પછી આપણે આગળ વધીએ છીએ. કે આપણી પદ્ધતિ શું છે નિમિત્ત ઉપાધ્યાયને સમજવાની? આપણી પદ્ધતિ છે સ્થૂળથી સૂક્ષ્મને જાણશું. સ્થૂળથી સૂક્ષ્મને જાણશું. પહેલા કોઈપણ કાર્ય થશે, જેવી રીતના માટીથી ઘડો બન્યો તો એને સ્થૂળતાથી જોતા એનો કરતા કોણ છે? કે કરતા કુંભાર છે. સ્થૂળતાથી જોઈએ છે અત્યારે. કુંભારને કેમ કરતા કીધું? કેમકે ત્યારે એમ બતાવવું છે કે એ સમયે કોઈ બીજો, સમ અધર પર્સન, સુથાર, બ્લેકસ્મિથ, એ લોકો એને કરતા નથી. ઘડાનો કરતા જે કુંભાર છે એ જ છે. એ રીતે બીજા પર્સન્સથી દૂર કરવા માટે અને એની આજુબાજુ કયા સંયોગો છે ત્યારે એ બતાવવા માટે કુંભારને કરતા કીધું. પછી સૂક્ષ્મતા તરફ જશું તો સૂક્ષ્મતા તરફ જતા એમ કહેશું કે ભાઈ કુંભાર પણ તો અન્ય દ્રવ્ય છે ને, તો માટીરૂપ ઘડારૂપ કાર્ય થવામાં કુંભાર પણ કરતા નથી પણ માટી સ્વયં જ એનો કરતા છે. ખ્યાલ આવે છે? સ્થૂળથી સૂક્ષ્મ સુધી એ તરફ જવાની એક પદ્ધતિ છે. બીજી પદ્ધતિ શું છે કે જ્ઞાતથી અજ્ઞાતને જાણશું. જ્ઞાતથી અજ્ઞાતને જાણશું એટલે શું કે આપણને લૌકિકમાં જે વસ્તુ દેખાય છે એ તો આપણને જ્ઞાત છે, એ તો આપણને જ્ઞાત છે. જેવી રીતના એક આપણે કોઈ વસ્તુને મીઠી કરવી હોય, જેવી રીતના કોઈ આપણે દૂધને ગળ્યું કરવું છે તો દૂધને ગળ્યું કરવા માટે આપણને જ્ઞાત શું છે કે સાકર લઈને એમાં આપણે મિક્સ કરીએ. દૂધને ગળ્યું કરવા માટે સાકર લઈને એમાં મિક્સ કરીએ તો દૂધ ગળ્યું થઈ જાય, એ તો આપણને જ્ઞાત છે. પણ ત્યાંથી આપણને અજ્ઞાત શું છે, આપણને શું વસ્તુ ખ્યાલમાં નથી આવતી કે સૂક્ષ્મતામાં જઈને જોતા દૂધ અને સાકર કઈ એકમેક રૂપ થઈ જતા નથી. એ પદાર્થ તો ત્યાં સૂક્ષ્મતામાં પણ ભિન્ન છે. મોલેક્યુલર લેવલ પર દૂધ વસ્તુ જુદી છે અને સાકર વસ્તુ જુદી છે. આવું હોવાને કારણે ભલે લૌકિક ભાષામાં એમ કહેવાય છે કે સાકરથી દૂધને મીઠું કર્યું, પણ ખરી રીતે તો દૂધ દૂધમાં છે અને સાકર સાકરમાં છે. એકબીજાના કારણ કાર્ય રૂપે થતા નથી. આ રીતે સૂક્ષ્મતામાં જઈને જોવાની પદ્ધતિ એને કહેવાય જ્ઞાતથી અજ્ઞાતને જઈને આપણે જાણશું. ખ્યાલ આવે છે? જો આમાં એક એક વાક્ય ઘણા જે લખ્યા છે ઘણા વજન, જો કોન્ફરન્સ પર બધા પોતાનો ફોન મ્યુટ પર રાખજો પ્લીઝ, ઘણું ડિસ્ટર્બન્સ આવે છે. હા, જો આ જે ચાર્ટ બનાવ્યો છે એ ચાર્ટમાં તો ઘણા સેન્ટેન્સીસ સૂક્ષ્મતાપૂર્વક લખેલા છે અને એનું ઘણું વજન છે, એ તમે વાંચજો. અને જે સુમન પ્રકાશજીના સ્વાધ્યાય છે એ તમે સાંભળજો. આપણે હવે પ્રશ્નોત્તર માળામાં આપણે આગળ વધીએ છીએ. જો આપણે ક્વેશ્ચન 379 અને 380 તો જોઈ લીધા, હવે 381 કે કોઈ પણ કાર્ય ઉત્પન્ન થાય તો એની ઉત્પાદક સામગ્રીના કેટલા ભેદ છે, એટલે કે કાર્યના કારણો કેટલા. તેમાં આપણે જોયું તો મુખ્ય ભેદ બે છે, એક કહેવાય નિમિત્ત, બીજું કહેવાય ઉપાદાન. હવે ઉપાદાન એટલે તો નિજ શક્તિ છે અને નિમિત્ત શું છે એ પર સંયોગ છે અથવા પર પદાર્થની ત્યાં હાજરી પૂરું ખાલી છે એ બતાવવા માટે નિમિત્ત કહેવામાં આવે છે. જે ઉપાદાન છે તે તો નિશ્ચય છે અને નિમિત્ત છે તે તો વ્યવહાર છે, એ તો ખાલી એક ઉપચારથી કહેવામાં આવે છે. એના પછી આપણે ક્વેશ્ચન 382 જોયું હતું કે ઉપાદાન કોને કહેવાય, તો ઉપાદાન ત્રણ પ્રકારના છે. ઉપાદાન ત્રણ પ્રકારના છે. પહેલું તો જે ત્રિકાળી ઉપાદાન છે જે હંમેશા ત્રણેય કાળ રહેવા વાળું છે. જો ફરીથી આપણે પરિભાષા વાંચી લઈએ કે જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપે પરિણમે છે તેને ઉપાદાન કહે છે. જેવી રીતના ઘડા માટે માટી સ્વયં કાર્યરૂપ પરિણમે છે. ફરીથી બધાને રિક્વેસ્ટ કરું છું ટેલિકોન્ફરન્સ પર પ્લીઝ પોતાનું માઇક મ્યુટ રાખો, તમારે ત્યાંથી ઘણો બેકગ્રાઉન્ડ નોઇઝ આવે છે. જો ઉપાદાન ત્રણ પ્રકારના છે. સૌથી પહેલું છે એ ક્ષણિક ઉપાદાન, સોરી ત્રિકાળી ઉપાદાન છે કે જે સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાન કહેવાય છે. જેવી રીતના કે ઘડો બનવામાં માટી એ ત્રિકાળી ઉપાદાન છે. માટીમાં ત્રણેય કાળ એવી શક્તિ છે કે એ ઘડારૂપ પરિણમી શકે માટે તેને ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. ત્રિકાળી ઉપાદાન કારણ છે. કારણ એટલે કે એ કાર્યરૂપે પરિણમવાની એનામાં શક્તિ છે, બરાબર. પછી બીજું, માટીમાં ત્રણેય કાળ એવી શક્તિ હોવા છતાં ઘડો ક્યારે બને છે, જ્યારે એ માટીને પહેલાના પ્રી પ્રોસેસિસ કરવામાં આવે. આગળના જે પ્રોસેસિસ છે કે માટીને પહેલા પલાળવી પડે, એને કેળવવી પડે, એને પ્રોપર શેપમાં લાવવી પડે અને એ શેપમાં લાવ્યા પછી એને કૂક કરવી પડે અવનની અંદર મૂકીને, અને જ્યારે આ બધો પ્રોસેસ પૂરો થાય ત્યારે એ ઘડારૂપ કન્વર્ટ થાય છે. તો એ જે પહેલાના પ્રોસેસ કરેલી માટી અને જે પ્રીવિયસ સ્ટેપ સુધી પહોંચી ખેજ હવે ઘડારૂપ પરિણમવાને લાયક છે. એવું તો વિશ્વમાં જોવામાં આવતું નથી ને કે સડનલી ડ્રાય માટી ક્યાંક પડેલી છે અને જાદુથી અચાનક એ ઘડારૂપે પરિણમી જાય છે, અને ઘડારૂપ પરિણમ્યા પછી એમાં એક નેક્સ્ટ પર્યાય પાછી આવે છે કે માટી હવે પિંડ રૂપે છે, એ વેટ માટી છે. એવા તો ટાઈમમાં જે ક્રોનોલોજીકલ ઓર્ડર આવતા હોય, એક સિક્વન્સમાં ટાઈમમાં ઓર્ડર આવતા હોય કે માટી છે, પછી ભીની માટી છે, પછી એને તમે કેળવીને લોટ જેવું બનાવ્યું, પછી એને ઘડાનો શેપ આપ્યો, અને પછી કુક થઈને કઠણ ઘડો બન્યો. એ સ્ટેપ વાઇઝ પ્રોસેસ જ થાય છે, એક સ્ટેપ આગળ પાછળ થઈ જતા નથી. તો આ સ્ટેપ વાઇઝ પ્રોસેસ જે થાય છે એમાં ઘડારૂપ પર્યાયની પૂર્વ ક્ષણવર્તી પર્યાય કે ઘડાની જસ્ટ પહેલાની અવસ્થા ત્યાં સુધી જે માટી પહોંચી છે એ જ માટી હવે ઘડારૂપે થવામાં સક્ષમ છે. એને કહેવાય કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયયુક્ત દ્રવ્ય. ખ્યાલ આવે છે? એ જે માટીની ઘડાની જે પર્યાય છે એની જસ્ટ પહેલાની પર્યાય વાળું દ્રવ્ય એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયયુક્ત દ્રવ્ય. એ તો બીજું કારણ છે. ઉપાદાન કારણના ત્રણ પ્રકાર, પહેલું છે ત્રિકાળી ઉપાદાન, બીજું અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયયુક્ત દ્રવ્ય, અને ત્રીજું છે માટીની તેજ સમયની યોગ્યતા. માટીને આપણે કેળવી ઘડારૂપ શેપ આપ્યો અને અવનમાં મૂકી બધું જ કર્યું, પણ એવું પણ થઈ શકે ને કે માટીનો શેપ જરા બરાબર નથી ને, અવનમાં મૂકી ત્યાં તો એ ઘડો એની માટીનું ઓલું જે આવરણ બનાવ્યું હતું એ પડી ગયું અને ઘડો તૂટી ગયો, હજી કડક થવા પહેલા જ તૂટી ગયો. તો શું થયું કે એ સમયની એ માટીની યોગ્યતા નહોતી તો ઘડારૂપ પરિણમી ન શક્યું, અથવા તો એ પર્યાયની એવી યોગ્યતા હતી તો ઘડારૂપ પરિણમ્યું. તો એને કહેવાય તત્ સમયની યોગ્યતા. આવી રીતના આપણે ઉપાદાનના ત્રણ પ્રકાર જોયા, ત્રિકાળી ઉપાદાન, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય અને તત્ સમયની યોગ્યતા. જો આ તો અત્યારના એક આપણે ખાલી બેઝિક ડેફિનેશન જોઈએ છે, પછી જેમ જેમ આપણે આગળ પ્રશ્નોત્તર માળાના ક્વેશ્ચન્સ લેશું તો એમાં ક્રમિકમાં પહેલા હવે નિમિત્તની ચર્ચા આવશે, પછી ઉપાદાનની ચર્ચા આવશે, અને ઉપાદાનના બધા જ પ્રકારોની ચર્ચા બહુ ડિટેલમાં આવશે એક્ઝામ્પલ સહિત. તો ત્યારે આપણે ફરીથી જોશું, અત્યારના તો આપણે ખાલી કોન્સેપ્ટને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. જો હવે આપણે આજે આપણો પહેલો ક્વેશ્ચન લઈએ છીએ, ક્વેશ્ચન 383 ઉપર આપણે વાત કરી તત્ સમયની યોગ્યતા. 382માં શબ્દ આવ્યો તત સમયની યોગ્યતા, માટીની એજ સમયની યોગ્યતા. તો ક્વેશ્ચન છે કે યોગ્યતા એટલે શું, યોગ્યતા કોને કહેવાય? તો જો આન્સર, યોગ્યતેવ વિષય પ્રતિનિયમ કારણમ ઇતિ, એટલે કે યોગ્યતા જ વિષયનું નિયામક કારણ છે. પણ યોગ્યતા એટલે શું? તો જો સેકન્ડમાં કહે છે સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત, એ યોગ્યતા શબ્દના અર્થ છે. જો ઉપર બ્રેકેટમાં છે એ પણ વાંચી લઈએ, પછી એનો અર્થ સમજીએ. આ કથન જ્ઞાનની યોગ્યતા એટલે કે સામર્થ્યને લઈને છે, પરંતુ યોગ્યતાનું કારણ પણ સર્વમાં સર્વત્ર સમાન છે. જો આને સમજીએ, વિશ્વના જેટલા પદાર્થો છે એ પદાર્થોમાં આપણે જોયું હતું ને કે દરેક દ્રવ્યમાં વસ્તુત્વ નામનો ગુણ છે. વસ્તુત્વ ગુણને કારણે દરેક દ્રવ્યમાં પોતપોતાનું અર્થ ક્રિયાકારિત્વ હોય છે. એનો મતલબ કે દરેક દ્રવ્ય પોતાની શક્તિ પ્રમાણે કાર્યરૂપ પરિણમે છે. તો એ જે શક્તિ છે એ શક્તિને જ યોગ્યતા કહે છે. જેવી જેવી દ્રવ્યની લાયકાત એવું એવું કાર્યરૂપ પરિણમવું. ફોર એક્ઝામ્પલ, સાકરની લાયકાત કેવી છે કે એનામાં મીઠાશરૂપ શક્તિ ભરેલી છે. તો જ્યારે એને કોઈ પણ વસ્તુમાં મિક્સ કરવામાં આવે તો એ વસ્તુ મીઠી થાય છે. સિમિલરલી અગ્નિની શક્તિ કેવી છે કે એનાથી ઉષ્ણતા ઉત્પન્ન થાય છે. તો જ્યાં અગ્નિ પ્રગટાવવામાં આવે ત્યાં ત્યાં એ ઉષ્ણતાનું કાર્ય કરે છે. ખ્યાલ આવે છે? આ જેવી શક્તિ છે એનાથી વિરુદ્ધ કાર્ય થતું નથી. જ્યાં અગ્નિ હોય ત્યાંથી ઠંડક ઉત્પન્ન થાય એવું ક્યારે બને છે? તો ના, એવું ક્યારેય બનતું નથી. જ્યાં આપણે સાકર નાખી અને વસ્તુ ખાટી થઈ ગઈ એવું ક્યારેય બને છે? એવું તો ક્યારેય બનતું નથી. નથી એવું ઇન્ડિયામાં બનતું કે નથી અમેરિકામાં બનતું, કે નથી પ્રી હિસ્ટોરિક એરામાં બનતું, કે નથી વર્તમાન કાળમાં બનતું, કે નથી ભવિષ્યકાળમાં બનતું. ખ્યાલ આવે છે ને? યોગ્યતા એટલે દરેક પદાર્થનો બેઝિક ગુણ, એની બેઝિક શક્તિ, જે ત્રણેય કાળ એવી ને એવી રહે છે. યોગ્યતા એટલે દરેક પદાર્થની પોતાની શક્તિ, અને એ શક્તિ કોઈ ક્ષેત્રની કોઈ કાળને આધીન નથી. ખ્યાલ આવે છે? દરેક દ્રવ્યમાં પોતાની યોગ્યતા અનુસાર કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે, અને જ્યારે એ દ્રવ્ય પોતાની શક્તિ અનુસાર કાર્યરૂપ પરિણમે તો એને તત્ સમયની યોગ્યતા કહેવાય છે. કે એ જ દ્રવ્યની એ સમયની એવી યોગ્યતા હતી કે એ કાર્યરૂપ પરિણમી. ખ્યાલ આવે છે? આ તો જો આ એક શબ્દને આપણે જરાક વિશેષ ક્લેરિફિકેશન કરી નાખ્યું. હવે આના ઉપર હજી આગળ ઘણી ચર્ચા થશે, જે આપણે તત્સમયની યોગ્યતાનું ચેપ્ટર આવશે પાછળ આ જ નિમિત્ત ઉપાદાન અધિકારમાં, ત્યારે એના ઉપર આગળ ઘણી વિશેષ ચર્ચા થશે, એટલે એનો આપણે વધારે ત્યાં ખુલાસો કરશું. જો આપણે હવે આગળ જઈએ છે અને આ ચાર્ટમાં પણ આપણે આગળ વધીએ છે, હવે નિમિત્તનો ટોપિક શરૂ થાય છે. જો સમજો આપણી પદ્ધતિ શું છે, કે સ્થૂળતાથી સૂક્ષ્મતા જવાની આપણી પદ્ધતિ છે. પદ્ધતિ એટલે આ વસ્તુને સ્વાધ્યાય કરવાની સિસ્ટમ. કોઈપણ પદાર્થ, કોઈપણ કાર્યનું રહસ્ય આપણે સમજવું છે તો પહેલા તો સ્થૂળતામાં કેવું દેખાય છે અને પછી સૂક્ષ્મતામાં જઈને એકચ્યુઅલ કારણ શું છે. એવી રીતના બે જુદા જુદા એક આખો વ્યૂ પોઈન્ટ આપણને એક જુદી રીતે એક સમજવાની આ શૈલી છે. તો એમાં સૌથી સ્થૂળ એટલે કે જ્યાં એક દ્રવ્યનો કરતા બીજા દ્રવ્યને કહેવામાં આવે એ સ્થૂળ પદ્ધતિ છે, એ વ્યવહારની પદ્ધતિ છે, એક લૌકિક ઉપચારથી કહેવાની સ્ટાઇલ છે. તો એને નિમિત્ત કારણ કહેવાય છે. જો 384માં આપણે નિમિત્ત કારણની હવે પરિભાષા લઈએ છો, નિમિત્ત કોને કહે છે? નિમિત્ત કોને કહે છે? તો જો આન્સર, જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, કે કોઈ પદાર્થ એવો છે જે પોતે તો કાર્યરૂપ પરિણમતો નથી પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાથી કારણપનાનો જેના ઉપર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્ત કહે છે. ફરીથી જો કન્ડિશન શું છે, કે કોઈ એવા પદાર્થ છે કે જ્યારે કાર્ય થઈ રહ્યું છે, કોઈ સ્પેસિફિક કાર્ય ત્યાં થઈ રહ્યું છે, તો ત્યારે એ પદાર્થ પોતે તો કાર્યરૂપ થતો નથી, નંબર વન. અને કન્ડિશન નંબર ટુ, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે છે. અનુકૂળ હોવાનો આરોપ એટલે કે જ્યારે કાર્ય થઈ રહ્યું છે તો એના પર આરોપ આપી શકાય છે કે આ પર્સને કાર્ય કર્યું. જો એક્ઝામ્પલ્સ આપણે લઈએ, સ્કૂલ હોય, સ્કૂલમાં 50 વિદ્યાર્થી ભણતા હોય એક ક્લાસરૂમની અંદર, અને એક ટીચર એમને મેથેમેટિક્સ ભણાવે છે, પણ 50 વિદ્યાર્થી બધા કંઈ સમાન ભણતા નથી, બધાની સમાન શક્તિ નથી, તો બધા સમાન ગ્રાસ્પ કરતા નથી. ટીચર તો સેમ છે, સેમ ટાઈમે બધાને ભણાવે છે, એવું નથી કે બધાને અવાજ ઓછો વધારે પહોંચે છે એટલે સમજાતું નથી. જે બોર્ડ છે, બોર્ડ પર જે ટીચર લખે છે એ પણ બધાને દેખાય છે, બધા પોતાની નોટબુકમાં ઉતારે પણ છે. આવું હોવા છતાં દરેક સ્ટુડન્ટની લેવલ નંબર વન પોતપોતાની ગ્રાસ્પિંગ શક્તિ જુદી જુદી છે, બરાબર? આને હું કહું છું લેવલ નંબર વન. તો જે સ્ટુડન્ટની ગ્રાસ્પિંગ શક્તિ વધારે છે એ ટીચર પાસેથી વધારે શીખે છે, અને જે સ્ટુડન્ટની ગ્રાસ્પિંગ શક્તિ ઓછી છે એ ટીચર પાસેથી ઓછું શીખે છે. એ તો થયું લેવલ નંબર વન, જે ગ્રાસ્પિંગ શક્તિ, એક શક્તિ હોવી, દરેકનું જ્ઞાનની શક્તિ હોવી એ જુદી જુદી હોઈ શકે. હવે લેવલ નંબર ટુ, કે એક કોઈ શિષ્ય છે, કોઈ સ્ટુડન્ટ છે જેની શક્તિ તો વધારે છે પણ એને મેથ્સમાં ઇન્ટરેસ્ટ જરાય નથી, તો એને બોર થાય છે. તો શક્તિ વધારે હોવા છતાં એનું ધ્યાન રમતમાં છે, અહીંયા ત્યાં જુએ છે બીજા બધા શું કરે છે, બહાર પક્ષીનો અવાજ આવે છે, ગ્રાઉન્ડ પર કોઈ છોકરાઓ રમે છે, એનું ધ્યાન આમ તેમ છે. શક્તિ વધારે હોવા છતાં એ સ્ટુડન્ટ એ સમયે ત્યાં ધ્યાન ન હોવાને કારણે શીખી શકતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો જો હવે આને આપણે આપણા નિમિત્ત ઉપાદાન ચેપ્ટર સાથે કોરિલેટ કરીએ. અહીંયા કાર્ય શું થઈ રહ્યું છે? કાર્ય એ થઈ રહ્યું છે કે ટીચર શીખવાડે છે અને સ્ટુડન્ટ શીખે છે, બરાબર? ફરી કાર્ય શું થઈ રહ્યું છે કે ટીચર શીખવાડે છે અને સ્ટુડન્ટ શીખે છે. આ તો થયું કાર્ય. હવે કાર્યના કારણો કેટલા? બે. એક છે નિમિત્ત, બીજું છે ઉપાદાન. અહીંયા નિમિત્ત કોણ છે? નિમિત્ત છે ટીચર. ખ્યાલ આવે છે ને બધાને? આરોપ કોના પર અપાય છે? કે ટીચર સ્ટુડન્ટ્સને સમજાવે છે. જો આપણે પરિભાષા શું જોઈ હતી, કાર્ય કોને કહેવાય? કે જે કારણને અનુસાર પરિણમે, જે કારણ અનુસાર થાય તેને કાર્ય કહેવાય. અહીંયા કાર્ય શું છે? સ્ટુડન્ટ્સનું શીખવું. સ્ટુડન્ટ્સનું શીખવું તો સ્ટુડન્ટ્સ પોતાની શક્તિથી શીખે છે, કંઈક ટીચરના નોલેજથી સ્ટુડન્ટ શીખતા નથી. બધાને ખ્યાલ આવે છે ને? જો ટીચરના નોલેજથી સ્ટુડન્ટ શીખતા હોત તો ક્લાસમાં જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધાને સરખું નોલેજ હોવું જોઈતું હતું, પણ એવું તો થતું નથી. દરેક સ્ટુડન્ટની જેવી સામર્થ્ય છે એવું એ શીખે છે, બરાબર? માટે ટીચરને કહેવાય છે નિમિત્ત કારણ, અને સ્ટુડન્ટ્સને કહેવાય છે, સ્ટુડન્ટની શક્તિને કહેવાય છે ઉપાદાન કારણ, બરાબર? ફરી જો આ બધાને ખ્યાલમાં આવ્યો હશે તો આપણે રિપીટ કરીએ. કાર્ય શું છે? કે સ્ટુડન્ટ્સનું શીખવું. એમાં નિમિત્ત કોણ છે? કે ટીચર. ટીચર પોતાની શક્તિ અનુસાર શીખવાડે છે. આરોપ કોના પર અપાય છે? અનુકૂળ હોવા. જો આમાં ટીચર પર પદાર્થ છે, પોતે કાર્યરૂપ પરિણમિત થતા નથી. કાર્યરૂપ એટલે કે શીખવાનું પરિણમિત કોણ થાય છે? તો સ્ટુડન્ટ થાય છે. પણ ટીચર ત્યાં ખાલી હાજર છે, માટે એના ઉપર આરોપ અપાય છે કે ટીચર શીખવાડે છે. ખ્યાલ આવે ને બધાને? હવે સ્કૂલમાં તો બીજા અનેક વ્યક્તિ છે, પ્રિન્સિપલ છે, અથવા તો ઓલા બધા પ્યુન્સ હોય. હવે એક કોઈ પ્યુન રસ્તામાં ચાલે છે, એટલે ઓલા કોરિડોરમાં ચાલે છે, સાથે ત્યાં ઝાડુ મારવાવાળો ઝાડુ બી મારે છે, તો આખી સિચ્યુએશન કેવી છે? કે એક બાજુ ટીચર છે જે બોર્ડ ઉપર લખે છે અને કોઈ સમ સોલ્વ કરે છે મેથ્સનો. આ બધા સ્ટુડન્ટ્સ અહીંયા બેઠા છે જે સાંભળે છે. ત્યાં ઓલો ઝાડુ મારે છે અને ઓલો પ્યુન ચાલે પણ છે. બધા જ હાજર હોવા છતાં, હાજર તો પ્યુન અને ઓલો ઝાડુ મારવાવાળો પણ છે, તો પણ સ્ટુડન્ટ્સના શીખવામાં એ બે જણ જરાય કાર્યકારી નથી. માટે એમના ઉપર અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવતો નથી. એટલે એ લોકો નિમિત્ત કારણ નથી. ખ્યાલ આવે છે ને? અચ્છા, હવે જ્યારે ટીચર શીખવાડતા હોય, તો ટીચર શીખવાડતા હોય ત્યારે જે બે સ્ટુડન્ટ્સ આજુબાજુમાં બેઠા છે, એક સ્કોલર છે ને એક જરા ડબ્બા જેવો છે, તો જે ડબ્બા જેવો છે એ સ્કોલરને પણ પૂછ્યા કરે છે કે અરે આ શું શીખવાડ્યું, મને જરા સમજાવો. એટલે સ્કોલર વચમાં વચમાં એને શીખવાડ્યા પણ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો ઓલા ડબ્બા જેવા સ્ટુડન્ટને શીખવા માટે ટીચર પણ નિમિત્ત છે અને પેલો સ્કોલર સ્ટુડન્ટ પણ નિમિત્ત છે. ખ્યાલ આવે છે ને? કોઈ પણ કાર્યમાં નિમિત્ત તો અનેક હોઈ શકે છે, એક જ નિમિત્ત હોવું કમ્પલસરી નથી. હા, પણ ઉપાદાન હંમેશા એક જ હોય છે. એ ડબ્બા જેવા સ્ટુડન્ટને પણ શીખવા માટે કારણ કોણ? એ સ્ટુડન્ટનું પોતાનું જ્ઞાન. આ ખ્યાલ આવે છે ને બધા? તો જો આપણે જોયું ફરીથી, કાર્ય શું થઈ રહ્યું છે? કે સ્ટુડન્ટ્સનું શીખવું. નિમિત્ત હોવાનો આરોપ કોના પર આવ્યો? કે ટીચર ઉપર, બીજા કોઈ ઉપર નહીં. ઉપાદાન કોણ છે? ઉપાદાનના હવે ત્રણ ભેદ છે. એક છે ત્રિકાળી ઉપાદાન, અને બીજું અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય, અને ત્રીજું તત્સમયની યોગ્યતા. તો જો હવે સ્ટુડન્ટ 50 છે, એમાંથી કોઈ ઇન્ટેલિજન્ટ છે અને કોઈ પોતાની શક્તિ અનુસાર જ એમનું જ્ઞાન ઓછું છે. આને કહેવાય ત્રિકાળી ઉપાદાન, કે કોઈ સ્ટુડન્ટનું જ્ઞાનની શક્તિ વધારે છે, કોઈ સ્ટુડન્ટના જ્ઞાનની શક્તિ ઓછી છે. આ એક્ઝામ્પલમાં આને કહેવાય ત્રિકાળી ઉપાદાન. બરાબર ને? એક્ઝામ્પલ સુધી જ તમે સિદ્ધાંત લગાવજો, એની બહાર ન લગાવતા, નીચો ગડબડ થઈ જાય પછી. તો જ્ઞાનની શક્તિ હોવી એને કહેવાય ત્રિકાળી ઉપાદાન. હવે આવું હોવા છતાં સ્ટુડન્ટનું જ્ઞાન વધારે છે તો પણ એને એમાં ઇન્ટરેસ્ટ નથી, એટલે એનું ધ્યાન બહાર છે, તો એની એ સમયની યોગ્યતા નથી, તો શીખી શકતો નથી. બરાબર છે? અચ્છા અચ્છા, બીજો કોઈ સ્ટુડન્ટ છે જે બહુ બીમાર હતો એક મહિનાથી, તો એક મહિનાથી એક એક ક્લાસ અટેન્ડ કરી શક્યો નથી, અને સડનલી આ ક્લાસમાં આવીને બેઠો, તો એને હવે મેથ સમજાય કે ન સમજાય? કાંઈ ન સમજાય. કેમ ન સમજાય? એનામાં શું ત્રિકાળી ઉપાદાન નથી? એનામાં જાણવાની શક્તિ નથી? ના, એ તો છે, જાણવાની શક્તિ તો છે. તો શું એને ઇન્ટરેસ્ટ નથી? ના, ઇન્ટરેસ્ટ પણ છે, એ તો બહુ ઉત્સુકતાથી જાણવાની કોશિશ પણ કરે છે. આવું હોવા છતાં એને જે પ્રોસેસથી બધા સ્ટુડન્ટ આવ્યા છે, જે આગળનું બેકગ્રાઉન્ડ ભણી ભણીને અહીંયા સુધી પહોંચ્યા છે, આ સ્ટુડન્ટને એ બેકગ્રાઉન્ડ નથી. ખ્યાલ આવે છે ને બધાને? આ સ્ટુડન્ટને એવું બેકગ્રાઉન્ડ ન હોવાને કારણે એનું એ પ્રેપરેશન થયું નથી કે જેનાથી આજે શું શીખી રહ્યો છે એ એને ખ્યાલમાં આવે. માટે એને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયની પ્રોસેસ નથી થયો. ખ્યાલ આવે છે ને બધાને? જેને એ પ્રોસેસ થયો હોય એ તો વ્યવસ્થિત બધું શીખી લે છે, અને જેને એ પ્રોસેસ નથી થયો એને શીખવામાં કઠિનાઈ પડે છે. અને ત્રીજું, એ સમયની યોગ્યતા કહેવાય. બધું જ છે, પ્રોસેસ બી થયો છે, જ્ઞાનની શક્તિ પણ છે, પણ એ સમયે હવે જેવી રીતના પેલો સ્કોલર સ્ટુડન્ટ ઓલા ડબ્બા સ્ટુડન્ટને ભણાવતો હતો, તો એટલા બે સેકન્ડમાં ટીચર શું કહી ગયા, એ એનાથી મિસ થઈ ગયું. ખ્યાલ આવે છે ને? તો એને તો ઇન્ટરેસ્ટ પણ છે, એનો પ્રોસેસ આગળનો પણ એ શીખીને આવ્યો છે, અને એની જ્ઞાનની યોગ્યતા ક્ષયોક્ષમ પણ ઘણો સારો છે. આવું હોવા છતાં એ જ સમયે ઓલા ડબ્બા સ્ટુડન્ટે એને કંઈક પૂછ્યું અને ત્યાં ટીચરે જે કીધું એનું મિસ થઈ ગયું, એ એની તત્સમયની યોગ્યતા. ખ્યાલ આવે છે ને? જો આવી રીતના તો વિશ્વના જેટલા પણ કાર્ય છે એનામાં આપણે આ નિમિત્ત ઉપાદાનના સિદ્ધાંતો લગાવીને એને સમજી શકીએ છીએ. આપણી વાત શું ચાલતી હતી? આપણે નિમિત્તની પરિભાષા વાંચતા હતા. જો ક્વેશ્ચન 384 ફરીથી, નિમિત્ત કોને કહે છે? આપણે ફરીથી આ આખા એક્ઝામ્પલમાં આપણે નિમિત્ત જોવું હતું, તો નિમિત્ત કોને કહેવાય? કે સ્ટુડન્ટ્સને શીખવા માટે જે ટીચર એમને શીખાડે છે એને નિમિત્ત કહેવાય છે. પેલા પ્યુનને અથવા ઝાડુ મારવા વાળાને નિમિત્ત કહેવાતું નથી. કેમ નથી કહેવાતું? કેમ કે સ્ટુડન્ટ્સને શીખવા માટે એમના ઉપર અનુકૂળ હોવાનો આરોપ આવતો નથી. સ્ટુડન્ટ પોતે નિમિત્ત કહેવાય કે નહીં? સ્ટુડન્ટ પોતે નિમિત્ત કહેવાય કે નહીં? તો ન કહેવાય. કેમ ન કહેવાય? કેમ કે સ્ટુડન્ટ તો પોતે ઉપાદાન કારણ છે, એ તો કાર્યરૂપ પોતે પરિણમે છે, એ તો પોતે શીખે છે ને. માટે એમને નિમિત્ત હોવાનો આરોપ માટે એમને નિમિત્ત ન કહેવાય, કેમ કે સ્વયં કાર્યરૂપ પરિણમે છે. અહીંયા નિમિત્ત કોને કહેવાય? કે જે સ્વયં કાર્યરૂપ ન પરિણમે. એવું હોવા છતાં જે કાર્ય થઈ રહ્યું છે એમાં અનુકૂળતાનો આરોપ એમના ઉપર આવે છે, માટે એમને નિમિત્ત કહેવાય છે. જો આગળ વાંચીએ, અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે. જેમ કે ઘડાની ઉત્પત્તિમાં કુંભકાર, કુંભકાર એટલે કુંભાર, દંડ, ચક્ર વગેરે નિમિત્ત કારણો છે. જો અહીંયા ઘડો કેવી રીતના બને, એક ઓલું કાર્ટ વ્હીલ જેવું લગાવ્યું હોય કે વ્હીલને એક દાંડીથી જોરથી ફરાવે ચક્કર, એટલે આખું ચક્કર ફરવા માંડે, પછી પેલું માટીનો પિંડ લાવીને એને વચમાં મૂકે એટલે એ માટીનો પિંડ પણ ફરવા માંડે, અને પછી કુંભાર ખાલી એના હાથને આમ શેપમાં રાખી મૂકે એટલે ઓલું માટી ઓટોમેટિકલી શેપમાં આવી જાય. ખ્યાલ આવે છે ને? તો હવે શેપ કોણે લીધો? ઘડાનો શેપ કોણે લીધો? કે માટી એ પોતે. બરાબર છે? આવું હોવા છતાં જ્યારે એ ઘડાનો શેપ માટી લે છે ત્યારે આ કુંભાર એ પર્સન ઓલો ચક્ર જેનાથી ચક્કરડું પર આવ્યું એ નીચેનું ચક્કરડું, ખ્યાલ આવે છે ને? તો એ દંડ, એ નીચેનું ચક્ર, કુંભકાર એ બધા પર અનુકૂળ હોવાનો આરોપ આવે છે, કાર્યરૂપ તો માટી સ્વયં પોતે પરિણમી, માટે માટી છે ઉપાદાન કારણ. અને ત્યારે જે જે લોકો ત્યાં મોજૂદ છે તો એને નિમિત્ત કહેવાય છે. લોકોની પરિસ્થિતિ પણ હોય, જેવી રીતના કે અહીંયા તો નિમિત્તમાં કુંભાર, દંડ અને ચક્ર ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે. પણ વિચાર કરો, વરસાદની સિઝન હોય અને ઘણું મોઇશ્ચર હોય વાતાવરણમાં, અથવા વિચાર કરો ચલો પાણી જ વરસી રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે, તો કુંભાર બહાર જઈને માટી ઓલા ઘડો બનાવવાની ટ્રાય કરે પણ એ માટીમાં એટલું બધું પાણી મિક્સ થઈ જાય વરસાદનું કે બની જ ન શકે. ખ્યાલ આવે છે ને? તો એ વરસાદ આદિનું ન હોવું એ પણ તો એક નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણો કોઈ પણ કાર્ય થવામાં અનેક હોઈ શકે છે. આ ટોપિક, આ પોઈન્ટ હંમેશા યાદ રાખો, જ્યારે કે ઉપાદાન કારણ હંમેશા એક જ હોય છે. જો નીચે બ્રેકેટમાં શું લખે છે એ પણ જોઈ લઈએ. નિમિત્ત સાચું કારણ નથી, તે અકારણવત અહેતુવત છે, કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર કારણ છે. જો નિમિત્ત સાચે કંઈ કાર્ય કરતું નથી પણ એના ઉપર તો એક ખાલી આરોપ આપવામાં આવે છે, એક વ્યવહારિક રીતે કથન પદ્ધતિ એવી છે. જેવી રીતના આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય બરાબર, અને મહેમાન આવ્યા હોય તો આપણા ઘરે જમવામાં કંઈક વાનગી બને સહેજ, કે ભાઈ આજે રસગુલ્લા બન્યા કે શીરો બન્યો, પૂરણપોળી બની, જે બન્યો બરાબર. હવે વાનગી બનવા બનાવવાનું કારણ કોણ? કે વાનગી તો મમ્મીએ બનાવી ઘરે. આરોપ કોના ઉપર અપાય છે? કે જે ગેસ્ટ આવ્યો એના ઉપર, કે ભાઈ તમે આવ્યા એટલે આ વાનગી બની. ખ્યાલ આવે છે ને? તો ગેસ્ટ ન પણ આવ્યા હોત અને મમ્મીને જો મૂડ થયો હોત તો મમ્મી તો એ બનાવે છે. ખ્યાલ આવે છે ને? ખ્યાલ આવે છે ને બધાને? એટલે આમાં આરોપ આપવાની એક પદ્ધતિ છે, પણ ખરેખર એ નિમિત્ત કંઈ સાચું કારણ નથી, એ તો અકારણવત છે અથવા અહેતુવત છે. ખ્યાલ આવે છે? ઉપચાર છે એક. જો આ નિમિત્તનો વ્યવહાર શેના માટે કરવામાં આવ્યો? ફરીથી કુંભારનું એક્ઝામ્પલ આપણે લઈએ, ઘડો બન્યો, કુંભારે બનાવ્યો, હવે માટીથી જ ઘડો બન્યો છે એ તો આપણને ખ્યાલ છે બધાને, તો પછી કુંભારે બનાવ્યો એવું કહેવાની જરૂરત જ શું હતી? એવું ન જ કીધું હોત તો કન્ફ્યુઝન જ ન થાત ને, માથાકૂટ જ નહીં. આ નિમિત્ત ને ઉપાદાન ને આટલું બધું કોમ્પ્લિકેટ કરવાની શું જરૂરત હતી? ખ્યાલ આવે છે? આ સહેજ ક્વેશ્ચન કોઈને ઉભો થઈ શકે. પણ જુઓ, આપણે લૌકિક ઉપચારમાં બોલવા ચાલવાની ભાષામાં એક વ્યવહાર જ ચાલે છે. ફરીથી, લૌકિક ઉપચારમાં અથવા બોલવા ચાલવાની ભાષામાં એક વ્યવહાર જ ચાલે છે. તો સપોઝ કોઈ ઘરે આવ્યું અને કુંભારના વાઇફને પૂછે કે ભાઈ પેલા કુંભાર ક્યાં છે, શું કરે છે? તો કુંભારના વાઇફ શું જવાબ આપે? કે ઘડો બનાવે છે. ખ્યાલ આવે છે ને? એની બદલે જો નિશ્ચયથી જવાબ આપવા લાગે તો શું થાય? કે કાંઈ નહીં, માટી છે, એ માટી પિંડરૂપ બની અને એ પિંડરૂપ બનીને સ્વયં ઘડારૂપ પરિણમી રહી છે, અને ત્યાં આ જે કુંભાર છે એ તો ખાલી બેસીને જુએ છે. ખ્યાલ આવે છે? અથવા આવી રીતના જો જવાબ આપવામાં આવે તો વિશ્વ વ્યવસ્થામાં, અથવા વિશ્વ વ્યવસ્થા છોડો, આપણા અત્યારના મનુષ્યપણામાં જે બોલવા ચાલવાના વ્યવહાર છે એ વ્યવહાર કામ કરતા નથી. ખ્યાલ આવે છે ને? એ બોલવા ચાલવાના વ્યવહારને ખાલી કામ કરવા માટે થઈને આવા નિમિત્ત નૈમિત્તિક સંબંધો વિશ્વમાં કહેવામાં આવે છે અને ઘણી જગ્યાએ થાય છે. ખ્યાલ આવે છે ને? એટલે એમાં કંઈ ખોટું નથી કહેવામાં, પણ આપણી સમજણમાં એ વસ્તુ એકદમ ક્લિયર હોવી જોઈએ કે ઉપાદાન કોઈપણ નિમિત્ત કોઈપણ કાર્યનો કરતા નથી, કાર્ય તો સ્વયં ઉપાદાનથી જ થાય છે. હવે જુઓ, આપણે જરાક આ ભેદ પ્રભેદમાં જઈએ એની પહેલા આ જે ચાર્ટ છે એ ચાર્ટમાંથી આપણે અમુક વસ્તુ વાંચીએ છીએ. જો ડાબી બાજુ જે નિમિત્ત કારણ કરીને ટાઇટલ આપ્યું છે એની નીચે બોક્સ બનાવ્યું છે, તો જો એના આપણે જે પાંચ વસ્તુ પાંચ પોઈન્ટ લખ્યા છે એ આપણે પહેલા વાંચી લઈએ. નિમિત્તના અપરનામ, અપરનામ એટલે બીજા નામો. નિમિત્તને સંયોગરૂપ કારણ, જ્ઞાપક કારણ અથવા પર પદાર્થ ભિન્ન કારણ એમ પણ કહેવામાં આવે છે. જો પહેલા જરા સમજીએ, જ્યારે જ્યારે કાર્ય થાય તો જે દ્રવ્યમાં કાર્ય થાય એ દ્રવ્ય તો હંમેશા ઉપાદાન છે. ફરીથી આપણે પહેલા શું સમજ્યા કે દ્રવ્ય ગુણ પર્યાય રૂપ પદાર્થ છે, તો જે પર્યાય થાય છે દરેક સમયની એ પર્યાયને જ કાર્ય કહેવાય છે. તો એ પર્યાય જે દ્રવ્યમાં થઈ એ દ્રવ્યને ઉપાદાન કારણ કહેવાય છે, બરાબર. તો નિમિત્ત કારણ કોને કહેશું? ઓટોમેટિકલી ઈ દ્રવ્ય તો નિમિત્ત કારણ નથી, કોઈ અન્ય દ્રવ્ય નિમિત્ત કારણ છે. માટે નિમિત્તનું બીજું નામ અન્ય પદાર્થ, પર પદાર્થ એમ પણ કહેવામાં આવે છે. સંયોગરૂપ કારણ કોઈ પણ વિશ્વમાં, આ આખું આપણું ત્રણ લોક છે ને, એ ત્રણ લોકમાં અનંતાનંત પદાર્થો પડેલા છે. છ દ્રવ્યના ટોટલ કાઉન્ટિંગ કરવા જઈએ, જીવ અનંત, પુદ્ગલ અનંતાનંત, ધર્મ અધર્મ આકાશ એક એક અને કાળાનું અસંખ્યાત, એમ ટોટલ આપણે કાઉન્ટ કરવા જઈએ તો લોકના પ્રદેશો છે અસંખ્યાત અને દ્રવ્ય છે અનંતાનંત. તો ઓલવેઝ કોઈ એક દ્રવ્યની બાજુમાં બીજું દ્રવ્ય તો હશે જ, એવું તો નથી કે દરેક દ્રવ્યને પોતપોતાની સ્પેસ અલગ છે. તો જ્યારે બધા દ્રવ્ય સાથે રહેલા છે તો કોઈ પણ એક દ્રવ્ય પરિણમીને પોતાની પર્યાય કરે છે, તો આજુબાજુ જે પણ બીજા દ્રવ્ય રહેલા છે જેના ઉપર આરોપ આવી શકે તો એવા દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. માટે નિમિત્તને સંયોગરૂપ કારણ પણ કહેવામાં આવે છે. નિમિત્તને ભિન્ન કારણ પણ કહેવામાં આવે છે, કેમ કે ભિન્ન પદાર્થ છે, ખ્યાલ આવે છે ને. અને જ્ઞાપક કારણ પણ કહેવામાં આવે છે. આવી રીતના આપણે પહેલું શું જોયું કે નિમિત્તના જુદા જુદા નામો શું છે. જો બીજો પોઈન્ટ જોઈએ છે, નિમિત્તની પરિભાષા, એ તો આપણે વાંચી લીધી પણ ફરીથી વાંચીએ. જો આ યાદ રાખવા જેવું છે એટલે બધા મારી સાથે બોલજો, જેની જેની પાસે ચાર્ટ અથવા બુક છે પ્રશ્નોત્તરમાળાની એ પરિભાષા મારી સાથે બોલે એટલે બધાને યાદ રહી જાય. એકચ્યુઅલી જો જોવા જઈએ તો તમારે એક નોટબુક અને પેન લઈને બેસવું જોઈએ. ગઈકાલે જ મારી અહીંયા પાર્લામાં રૂપાંટી છે, એમની સાથે વાત થતી હતી તો રૂપાંટીએ બહુ સરસ સજેશન આપ્યું કે ભાઈ દરેક જણ એક નોટબુક અને પેન લઈને બેસે અને જે અહીંયાથી કહેવામાં આવે છે તમને જેટલું સમજાય એટલાની નોટ્સ લખો. એ નોટ્સ આ ક્લાસ પૂરો થાય પછી પોતે વાંચી જુઓ, તમે જાતે જ વાંચો તમારી નોટ્સ અને જુઓ કે તમે જે લખેલું છે તમને સમજાય છે કે નહીં. આ ખ્યાલ આવે છે કે નહીં? આ એક કલાક તો ઘણો ફાસ્ટ ગયો જાય, એમાં તો અનેક વસ્તુઓ કહેવામાં આવે, અનેક ઉદાહરણો આવે ને અનેક પોઈન્ટ્સ આવે ને ઘણું બધું આવે. એક કલાક પૂરો થાય એના પછી આપણને કઈ બધા પોઈન્ટ્સ યાદ રહેતા નથી. તો જો લખેલું હોય તો આપણને ખ્યાલમાં પણ આવે કે આજે આપણે શું વાત થઈ, ખ્યાલ આવે છે ને. પાછળ રિવિઝન આની પણ થઈ શકે. તો તમે લખવાની પ્રેક્ટિસ પાડો અને એ વસ્તુ તમે વાંચી જુઓ એટલે છેવટે પછી જ્યારે ગુરુદેવશ્રીના પ્રવચન આપણે સાંભળીએ, આપણે સ્વયં સેલ્ફ સ્ટડીનું કરીએ અને એના જે પોઈન્ટ્સ આપણે લખીએ તો આપણને એની પ્રેક્ટિસ પડે. આ ગુજરાતી ભાષા હવે જે આપણને સમજાતી નથી, ઇંગ્લિશ મીડિયમ બધે આવી ગયા, તો એમાં લખવાની પ્રેક્ટિસ આપણને બહુ હેલ્પ કરશે. ચાલો હવે નિમિત્તની પરિભાષા વાંચીએ છે. જો પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પહેલી કન્ડિશન, જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પરંતુ કાર્ય કી ઉત્પત્તિ મેં અનુકૂળ હોને કા આરોપ જિસ પર આ સકે, આ બીજી કન્ડિશન. પહેલી કન્ડિશન શું છે કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, અને બીજી કન્ડિશન શું છે, કાર્ય કી ઉત્પત્તિ મેં અનુકૂળ હોને કા આરોપ જિસ પર આ સકે, જેમાં બે કન્ડિશન મીટ થાય ઉસે નિમિત્ત કારણ કહેતે હૈ. નિમિત્ત કારણ કોને કહેવાય? કે પોતે તો કાર્યરૂપ ન પરિણમે અને જે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળતાનો આરોપ જેના પર આવે, ખ્યાલ આવે છે ને, એને નિમિત્ત કારણ કહેવાય છે. હવે થર્ડ પોઈન્ટ, આ નિમિત્તની વિશેષતા શું છે? કે નિમિત્ત કેવું છે? પહેલું, નિમિત્ત છે ધર્માસ્તિકાયવત. હવે આ ધર્માસ્તિકાયવતનો શું મતલબ? ધર્માસ્તિકાય કોને કહેવાય, એની પરિભાષા શું છે? ધર્માસ્તિકાય એટલે કે જે ધર્મદ્રવ્ય છે ને, વિશ્વના છ દ્રવ્યમાં એક ધર્મદ્રવ્ય છે. તો ધર્મદ્રવ્ય કોને કહેવાય? કે જે દ્રવ્ય જીવ અને પુદ્ગલોને स्वयं तो गति करावतु नथी, पण स्वयं गति करता जीव ने पुद्गलों ने गति करवामा जे सहायक अथवा निमित्त कारण होय छे तेने धर्मास्तिकाय कहे छे। हवे अहींया निमित्त मा विशेषता मा धर्मास्तिकाय वत केम लीधु, ई एटले लीधु केम के जेवी रीतना विश्व मा धर्म द्रव्य एक स्थिर एक एनी ज जग्याए रहेलू द्रव्य छे, जीव ने पुद्गल जे गमन करे छे आ हाथ हले छे ने, ए हाथ हलवामा એ ધર્મદ્રવ્ય આવીને કઈ કરી આપતું નથી, પણ જો એ ધર્મદ્રવ્ય ન હોય તો એવું કોઈ મીડિયમ નથી કે જ્યાં આ હાથ હલી શકે, તો હાથ હલવામાં જે મીડિયમ પ્રોવાઈડ કરે છે જેવી રીતના માછલીને તરવામાં પાણી નિમિત્ત કારણ છે, એ પાણી કઈ માછલીને તરાવી આપતું નથી, પણ જો પાણી ન હોય તો પણ માછલી તરી શકતી નથી, માટે એ જેવી રીતના પાણી એક બધે રહેલું યુબિક્વિટસ રહેલું પદાર્થ છે જેની અંદર માછલી ગમન કરે છે, એવી જ રીતે વિશ્વમાં બધે ધર્મ દ્રવ્ય રહેલા છે કે જેની અંદર જીવ અને પુદ્ગલો ગમન કરે છે। બસ આ એવી જ રીતે આ નિમિત્ત કારણ પણ ધર્માસ્તિકાયવત છે। ધર્માસ્તિકાયવત એટલે એ તો ત્યાં હાજર હજુર છે, એનાથી કાર્ય થતું નથી, પણ એ ત્યાં છે માટે એના ઉપર આરોપ આપવામાં આવે છે। જેવી રીતના આપણા એક્ઝામ્પલમાં ટીચર સ્ટુડન્ટ્સને શીખાડે છે, હવે સ્ટુડન્ટ જ્યારે જ્યારે ધ્યાન આપે ત્યારે ત્યારે એને સમજાય છે, બાકી ટીચર તો ત્યાં હાજરા હજુર છે, એ કઈ જાતે આવીને ટીચર અરે સ્ટુડન્ટના મગજમાં કઈક ઘુસાડી દે એવું થતું નથી, ખ્યાલ આવે છે ને। એટલે નિમિત્તની વિશેષતા શું છે કે ધર્માસ્તિકાય વર્ત છે। પછી બીજું આ નિમિત્ત કેવું છે કે પર પદાર્થ એની દ્રવ્ય ગુણની એક સમયવર્તી દશા છે। જો આ સમજીએ તો આપણે શું જોયું હતું કે કાર્ય એટલે કે દ્રવ્યની એક પર્યાય, બરાબર। ફરીથી વિશ્વમાં અનંત પદાર્થો છે, એ અનંત પદાર્થની એક એક સમયની એક એક પર્યાય થાય છે અને એ પર્યાયને જ કાર્ય કહે છે। માટે કાર્ય કેટલા ટાઈમનું છે કે કાર્ય પોતે એક સમયનું જ છે, કેમ કે પર્યાય એક સમયનું છે, ખ્યાલમાં આવે છે ને। જો કાર્ય પોતે એક સમયનું છે કેમ કે પર્યાય જ એક સમયની છે, તો એના જે બે કારણો છે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ, એ કારણો વચ્ચે સંબંધ કેટલા ટાઈમનો છે, આ ખ્યાલ આવે છે ને। કાર્ય પોતે એક સમયનું છે માટે નિમિત્ત અને ઉપાદાનનો સંબંધ અથવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉપાદાન ઉપાદેય સંબંધ અથવા નિમિત્ત ઉપાદાન સંબંધ એ બે સંબંધ પણ એક સમયના જ છે। એટલે જ્યાં જે દ્રવ્યમાં જે સમયે જે પર્યાય થાય છે તો એ દ્રવ્યને ઉપાદાન કારણ કહેવાય છે, તો એ એક સમય માટે જ કોઈ અન્ય પદાર્થને કોઈ પર પદાર્થને એના દ્રવ્ય ગુણોની તે સમયની પર્યાયને નિમિત્ત કહેવાય છે, ખ્યાલ આવે છે ને। સપોઝ ફરીથી આપણા એક્ઝામ્પલમાં કે ટીચર સ્ટુડન્ટ્સને ભણાવે છે તો ટીચર નિમિત્ત કારણ છે, તો ટીચર નિમિત્ત કારણ ક્યારે છે કે જ્યારે એ મેથ્સનો ક્લાસ લે છે ત્યારે, એ ટીચર ઘરે જઈને સૂતા હોય પોતાના બેડમાં તો કઈ નિમિત્ત કારણ છે ના, તો નિમિત્ત કારણ નથી। જ્યારે જ્યારે એ ટીચર સ્ટુડન્ટને ભણાવે છે અને સ્ટુડન્ટ ભણે છે ત્યારે જ એ ટીચરને નિમિત્ત હોવાનો આરોપ અપાય છે, ખ્યાલ આવે છે ને। હવે મેથ્સના ટીચર છે, મેથ્સનો સમ ભણાવે છે, બરાબર, અને સ્ટુડન્ટનું ધ્યાન જ નથી, સ્ટુડન્ટનું ધ્યાન ક્યાંક બીજે જ છે, તો ઘરે સ્ટુડન્ટ આવ્યો ને મમ્મીએ પૂછ્યું આજે શું શીખ્યા, તો સ્ટુડન્ટને તો કઈ આન્સર આપતા ફાવ્યું જ નહીં કેમકે કઈ શીખ્યા જ નહીં, આ ખ્યાલ આવે છે ને। તો જો સ્ટુડન્ટ કઈ શીખ્યો જ નહીં તો ટીચરને નિમિત્ત કહેવાય કે નહીં, ખ્યાલ આવે ને, તો ટીચરને ત્યારે નિમિત્ત નહીં કહેવાય, કેમ કે જ્યારે કાર્ય થાય ત્યારે જ અન્ય પદાર્થ પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે। માટે અહીંયા નિમિત્ત એટલે શું કે પર પદાર્થની એક સમયની પર્યાય, નિમિત્ત એટલે કે કોઈ અન્ય પદાર્થના દ્રવ્યની અથવા ગુણની એક સમયની જ પર્યાય, એને જ નિમિત્ત કારણ કહેવાય છે। બરાબર, આ તો આપણું થયું ત્રણ. હવે ફોર, આ નિમિત્ત કારણ કહેવાનો ઉદ્દેશ્ય શું છે? આ નિમિત્ત કીધું જ શું કામ? ખ્યાલ આવે છે ને? જો નિમિત્ત ન કીધું હોત તો પ્રોબ્લેમ શું આવત? સપોઝ આપણે મેથ્સના સર ભણાવે છે સ્ટુડન્ટને, હવે જયારે સ્ટુડન્ટ ઘરે ગયો અને એને કોઈકને મેથ્સનો સમ ફટાફટ સોલ્વ કરીને બતાવી દીધો, તો એ કોઈક પર્સને પૂછ્યું કે અરે વાહ, તમે તો કેટલું સરસ શીખી ગયા, મારે પણ આવું જ શીખવું છે, તમે કોની પાસે શીખ્યા? ખ્યાલ આવે છે ને? તો શું પૂછશે? તમે કોની પાસે શીખ્યા? અને જો આપણે નિમિત્ત કારણ કહેશું જ નહીં તો આન્સર શું આપશું? કોની પાસે શું? આ તો મારી જ પોતાની શક્તિ છે જેનાથી હું આવી રીતના શીખી ગયો. ખ્યાલ આવે છે ને? મારી જ પોતાની શક્તિ છે જેનાથી હું આમ શીખી ગયો, તો પછી લોક વ્યવહાર જ ન ચાલે. ખ્યાલ આવે છે? એક ખાલી કહેવાની પદ્ધતિ છે કે હા હું ફલાણા ફલાણા સર પાસે શીખ્યો, એ બહુ સરસ શીખાડે છે, એને જેનાથી જ મને શીખવાનું જ્ઞાન થયું. કઈ એને કારણે થયું નથી, સ્ટુડન્ટની પોતાની કેપેબિલિટી છે. એવું હોવા છતાં આ તો લોક વ્યવહારમાં નિમિત્તનું પણ વર્ણન કરવામાં આવે છે, કેમ કે ત્યારે સંયોગો કોણ છે એ બતાવવા માટે નિમિત્ત કહેવામાં આવે છે. તો જો ઉદ્દેશ, માત્ર કાર્ય હોને કે સમય અનુકૂળ પદાર્થો કી અનિવાર્ય ઉપસ્થિતિ કા જ્ઞાન કરાના હૈ. નિમિત્ત સેના માટે કહેવામાં આવે છે? કે જ્યારે જ્યારે કાર્ય થયું, એ કાર્ય થતી વખતે કોઈ અન્ય પદાર્થ ત્યાં હતા, બસ એ બતાવવા માટે આ નિમિત્તને વર્ણન કરવામાં આવે છે. એ બતાવવા માટે આ નિમિત્તનું વર્ણન કરવામાં આવે છે. આ ખ્યાલ આવે છે ને? પણ જો અહીંયા એક શબ્દ એમણે વાપર્યો છે, પદાર્થો કી અનિવાર્ય ઉપસ્થિતિ. અનિવાર્ય એટલે શું? અનિવાર્ય, નિવારી ના શકાય એટલે કમ્પલસરી પ્રેઝન્સ. ખ્યાલ આવે છે ને? કોઈ અન્ય પદાર્થોની અનિવાર્ય ઉપસ્થિતિ. જેવી રીતના કે આપણે શાસ્ત્રમાં એક એવો સિદ્ધાંત છે કે કોઈ જીવને ક્ષાયિક સમ્યક્ત્વ થાય તો એ કેવળી ભગવાનના પાદમૂળમાં, એટલે કે કેવળી ભગવાનની સમક્ષ જ કોઈ જીવને ક્ષાયિક સમ્યક્ત્વ થઈ શકે. જો બધા જીવને ઔક્ષમિક સમ્યક્ત્વ અથવા ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ તો ચારે ગતિમાં થઈ શકે અને ગમે તે કાળમાં થઈ શકે, એના માટે કોઈ બંધન નથી. ખ્યાલ આવે છે? પણ એ ઔક્ષમિક એટલે ક્ષાયોક્ષમિક થી ક્ષાયિકમાં જે કન્વર્ટ થાય છે તો એ કેવળી ભગવાનની સમક્ષ જ થાય છે. તો મને કહો કે કેવળી ભગવાને એ જીવને ક્ષાયિકમાં કન્વર્ટ કરાવી દીધું કે નહીં? ખ્યાલ આવે છે ને? કેવળી ભગવાન કઈ સ્વયં આવીને કોઈ જીવને ક્ષાયિક સમ્યક તો ઉત્પન્ન કરાવી શકતા નથી, કેમ કે કેવળી ભગવાન તો હાજરા હજુર છે. જો કોઈ જીવની જ તાકાત ન હોય તો કોઈનું ક્ષાયિક સમ્યક તો થતું નથી. માટે ઉપાદાન કારણ કોણ છે? કે એ જીવ સ્વયં. પણ ત્યારે ત્યાં કેવળી ભગવાન મોજૂદ છે. એ મોજૂદ છે તો એનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવાય છે કે શ્રેણિક રાજાને મહાવીર ભગવાનના સમોશરણમાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયું. ખ્યાલ આવે છે કે નહીં? પણ હવે કોઈને એમ કહેવામાં આવે કે નિમિત્તનું જ્ઞાન કરાવવાની શું જરૂરત છે, બસ શ્રેણિક રાજાને ક્ષાયિક સમ્યક્ત્વ થયું. ખ્યાલ આવે છે? તો કોઈને એક પ્રશ્ન રહી જાય ને કે ભાઈ પણ કોની સામે થયું, ક્યારે થયું? તો ખાલી એક વ્યવહારથી, એક લૌકિક ઉપચારના આન્સર આપવા માટે એમ કહેવાય છે કે મહાવીર ભગવાનના સમોશરણમાં થયું. દેટ સેડ, એવું હોવા છતાં એ નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ છે, એટલે કે નિમિત્ત કાર્ય થતી વખતે હોય જ છે. આપણે એમ આવે છે ને કે કાર્ય થતા પાંચ સમવાય ભેગા થવા જોઈએ, કોઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાય ભેગા થવા જોઈએ. એક તો સ્વભાવ, કે જે દ્રવ્યમાં કાર્ય થવાનું છે એ દ્રવ્ય પોતે હાજર હોવું જોઈએ. કાળ લબ્ધિ, કે જ્યારે કાર્ય થવાનું છે એ કાળ આવવો જોઈએ. હોનહાર એટલે જે કાર્ય થવાનું છે તે કાર્ય ત્યારે થવું જોઈએ, તો એ કાર્યને જ હોનહાર કહેવાય છે. બરાબર? સ્વભાવ, કાળ લબ્ધિ, હોનહાર, પછી પુરુષાર્થ. પુરુષાર્થ એટલે કે દ્રવ્ય ખાલી આમ બેઠો છે અને અચાનક કાર્ય થઈ જાય એવું તો થતું નથી. હું અહીંયા બેઠો છું અને અચાનક મારી લોટરી લાગી જાય એવું તો બનતું નથી. એના માટે કઈ મહેનત કરવી પડશે, કઈ પુરુષાર્થ કરવો પડશે. દુકાનમાં જઈને લોટરીની ટિકિટ તો ખરીદવી પડશે કે નહીં, ખ્યાલ આવે છે. અને છેલ્લું છે નિમિત્ત, પાંચમું છે નિમિત્ત. આ કોઈ પણ કાર્ય થવા માટે નિમિત્તની મોજૂદગી પણ જરૂરી છે. નિમિત્તની મોજૂદગી જરૂરી છે એટલે કે આપણે નિમિત્ત ગોતવા જવું પડશે? તો ના, એમ નથી. વિશ્વમાં અનંત દ્રવ્યો અસંખ્યાત પ્રદેશમાં રહેલા છે કે નહીં? તો જ્યારે પણ કાર્ય થાય છે ત્યારે અમુક દ્રવ્ય આજુબાજુમાં હોય જ છે જેના ઉપર અનુકૂળ હોવાનો આરોપ આપી શકાય. માટે નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ છે એમ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? તો ઉદ્દેશ્ય શું છે નિમિત્તને વર્ણન કરવાનો? કે માત્ર તે કાર્ય થતી વખતે અન્ય પદાર્થો કયા હતા કે જે અનુકૂળ થયા એનું જ્ઞાન કરાવવા માટે નિમિત્તનો ઉપદેશ આપવામાં આવે છે. હવે છેલ્લું પાંચમું કે અકર્તૃત્વ કા હેતુ. અકર્તૃત્વ કા હેતુ કે નિમિત્ત કેવું છે? કોઈ પણ પદાર્થના નિમિત્ત કરતા નથી. નિમિત્ત તો ફક્ત ત્યાં હાજર છે, પણ કાર્યનો કરતા કોણ? તો કાર્યનો ખરેખર કરતા તો ઉપાદાન છે. આપણે જોઈએ ને, ઉપાદાન સ્વયં કાર્યરૂપ પરિણમે છે એટલે એ નિશ્ચય છે. નિમિત્ત તો ત્યાં હાજર છે માટે એનું ખાલી વર્ણન કરવામાં આવે છે. તો જો આપણે ફિફ્થ બુલેટ જે છે એના પાંચે પોઈન્ટ, અકર્તૃત્વ કા હેતુ, એમાં નંબર વન ભિન્ન કારણ. કાર્ય મે પરમાર્થ કરતા કર્મ સંબંધ નહીં હોતા ક્યોંકી વ્યાપ્ય વ્યાપક કા અભાવ હૈ. જો આપણે આ ષટકારક ચેપ્ટરમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ બહુ ડિટેલમાં જોયો હતો, આપણે જોયું હતું કે કોઈ પણ પર્યાય છે એ પર્યાય તો વ્યાપ્ય છે, અને એ દ્રવ્યની જે દ્રવ્યની પર્યાય છે એ દ્રવ્ય તે પર્યાયમાં વ્યાપે છે. જેવી રીતના કે સોનાની બંગડી છે, તો સોનાની બંગડીના દરેકે દરેક પાર્ટસમાં સોનું દ્રવ્ય વ્યાપ્ત છે. ખ્યાલ આવે છે ને? સાકરનો ગાંગડો હોય તો સાકરના દરેકે દરેક પ્રદેશમાં સાકર નામનો પદાર્થ જ વ્યાપેલો છે. એ સોનાની બંગડીમાં સાકર વ્યાપ્ત નથી. આપણે ચમચીમાં સાકર લઈએ તો પણ સાકર નામના પદાર્થના દરેક પ્રદેશમાં સાકર જ વ્યાપ્ત છે. એ સ્ટીલની ચમચીનું સ્ટીલ વ્યાપ્ત થઈ જતું નથી. ખ્યાલ આવે છે ને? બસ એવી જ રીતે અહીંયા જ્યાં કુંભારે ઘડો કર્યો એમ કહેતા કુંભારને નિમિત્ત કારણ હોવાનો આરોપ ભલે આપવામાં આવે, પણ એ જે ઘડારૂપ કાર્ય જે થયું છે એ ઘડારૂપ કાર્યના દરેકે દરેક પ્રદેશમાં માટી જ વ્યાપ્ત છે. એ કુંભાર વ્યાપ્ત થતો નથી. માટે કુંભારનો એ માટી સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. અને એવો મહાસિદ્ધાંત છે કે જ્યાં જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય ત્યાં ત્યાં જ કર્તા કર્મ સંબંધ હોય છે. માટે અહીંયા કુંભારનો અને ઘડાનો કર્તા કર્મ સંબંધ નથી. માટે નિમિત્તને ભિન્ન કારણ કહેવામાં આવે છે. સેકન્ડ, કાર્યરૂપ નહીં પરિણમતા. નિમિત્ત પોતે કાર્યરૂપ નથી પરિણમતો, માત્ર અનિવાર્ય ઉપસ્થિતિ હોતી હૈ, અતઃ સાધકતમ કારણ નહીં માના જા સકતા. જો નિમિત્ત પોતે કાર્યરૂપ તો પરિણમતું નથી, પણ માત્ર તેની અનિવાર્ય ઉપસ્થિતિ છે. તો એની ઉપસ્થિતિ નહીં હોય તો કોઈ બીજાની ઉપસ્થિતિ હશે. ખ્યાલ આવે છે ને? જે ઘડો બને છે તો એ ઘડાનો કરતા કુંભાર છે, પણ એક પર્ટિક્યુલર કુંભાર હોવાની જરૂરત નથી. આ કુંભાર નહીં હોય તો કોઈ બીજો બનાવશે. ખ્યાલ આવે છે ને? એટલે માટી જે પોતે ઘડારૂપ પરિણમી, તો એ ઘડારૂપ પરિણમવામાં એ કુંભાર પોતે તો એ કાર્યનો કરતા નથી, માત્ર તેની અનિવાર્ય ઉપસ્થિતિ છે. થર્ડ પોઈન્ટ, અનિયત સ્વભાવ. અનિયત સ્વભાવ એટલે કે નિમિત્ત અને ઉપાદાનનો સંબંધ માત્ર એક સમયનો છે. માટે અનિયત છે નિમિત્ત. હંમેશા કોઈ પણ દ્રવ્ય માટે ત્રિકાળ નિમિત્ત હોઈ શકતું નથી. એ તો એક સમયનું કનેક્શન છે. અને ચોથું, અસહાય દ્રવ્ય કે કોઈ પણ કાર્ય થવામાં નિમિત્ત પોતે કંઈ સહાયતા કરીને કાર્ય કરી આપે એવું થતું નથી, માટે નિમિત્તને અસહાય દ્રવ્ય કહેવાય છે. તો જો આજે આપણે નિમિત્તનું ખાલી એક બેઝિક પરિભાષા જોઈ અને એનો બેઝિક સ્વભાવ જોયો, આજે આપણે ક્વેશ્ચન 383 અને 384 એ બે વસ્તુ આપણે જોઈ. આગળનો સ્વાધ્યાય હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. અહીંયા આપણે જીનવાણી સ્તુતિ લઈએ છીએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રહેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુ. બોલો જીનવાણી માત નો જય હો. હવે અહીંયા સોલ સાયન્સ ના ક્લાસ શરૂ થશે.